સ્વામીશ્રીને યજ્ઞ માટે ભલામણ. બીજે દિવસ સવારમાં વહેલા ઉઠી બાપાશ્રી નિત્યવિધિ કરી સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને મળ્યા. પછી ઠાકોરજીના દર્શન કરી સભામાં આવ્યા. એ વખતે સંતો પરસ્પર યજ્ઞ સંબંધી વાતો કરતા હતા. તે સાંભળીને પોતે બોલ્યા છે, સ્વામી, આપણે આ યજ્ઞ કરવો છે, તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા એવી શ્રીજી મહારાજની મરજી છે. તમે ટાણે આવી ગયા તે બહુ સારું કર્યું. તમે મહારાજના સંકલ્પથી દર્શન આપો છો તેથી બધું જાણો, પણ તમે તમારું સામર્થ્ય ઢાંકીને ફરો છો. મોટા મોટા અક્ષરાદિક અવતારોને આ સભા દુર્લભ છે. આ સભામાં તમે ન આવ્યા હો ત્યાં સુધી સૌ વાટ જુએ. અમે જ્યારે આ યજ્ઞ કરવાની વાત સર્વે હરિભક્તોને ભેળા કરી જણાવી ત્યારે ઝીણોભાઈ તથા મુરજીભાઈ આદિ સૌ કહે કે બાપા, તમે સંકલ્પ કરશો એટલે ધારશો એવો યજ્ઞ થશે. પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મંડળને બોલાવો તો ઠીક, કેમ જે એ સદગુરુઓ વિના કોઈની એવી નજર નહીં પહોંચે, એમ કહ્યું એટલે અમે તમને તેડાવ્યા. હવે યજ્ઞની સામગ્રી સર્વે તૈયાર કરાવો અને જે જે માલ ખપે તે બધો આગળથી મગાવી લ્યો. કોદળાનું તથા તાલપત્રીના કોસનું નક્કી કરો. ગોળ ઘી તો અમે લઈ રાખ્યા છે. ઘઉં તથા ચોખા દાળ વગેરે બધું તૈયાર છે. ઉતારાની સગવડ પણ કરી છે. તો પણ જે જે વધુ કરાવવા જેવું લાગે તે કરાવીએ. શીરાના હોજ કરવાનું અને રસોડામાં બીજી કંઈ ગોઠવણ કરાવવી હોય તે બધું તમે કરાવો. અમારે તો તમે આવ્યા એટલે બધું કામ પૂરું થયું. હવે તમે મહારાજને સંભાળીને આ યજ્ઞમાં સૌને સુખિયા કરો. અમે તો જે જે હરિભક્તો આવશે તેને મૂર્તિના સુખની વાતો કરશું. અમારા છોકરા કહે, બાપા, સ્વામીને પહેલા તેડાવજો, પણ અમને ખાતરી હતી કે તમને એક કાગળ લખશું એટલે તમે આવી પહોંચશો, તેથી તમને વહેલા તેડાવ્યા નહોતા, કેમ જે તમારે મંદિરના કામકાજ હોય તે ઉપરાંત જે જે ગામમાં જાઓ ત્યાં હરિભક્તોને મહારાજની વાતો કરી મૂર્તિના સુખે સુખિયા કરો, તેથી ટાણે તેડાવ્યા. આ યજ્ઞમાં આપણે કોઈ વાતની કસર રાખવી નથી, એમ કહી સદગુરુઓ પર પ્રસન્નતા જણાવતા થોડીવાર વચનામૃતની કથા કરાવ્યા પછી સંતોએ થાળ તૈયાર કર્યા એટલે પંક્તિ થઈ. ત્યારે પોતે સંતોને દંડવત કરવા લાગ્યા. એ જોઈ સ્વામી વૃંદાવનદાસજી કહે, બાપા, હવે તમે આ રીત બદલાવો. ત્યારે બાપાશ્રી કહે, અમે તો મહારાજને દંડવત કરીએ છીએ, એમ કહી ત્રણ ચાર દંડવત કરી ઢીંચણી આભર થઈ પંક્તિની સામે બેઠા ને પીરસનારા સંતોને કહે, પંક્તિમાં સૌને સારી રીતે પીરસીને જમાડજો, એમ કહી પોતે ઘેર જઈ ઠાકોરજીને જમાડી પાછા મંદિરમાં આવ્યા. ત્યાર પછી વચનામૃતની કથા થઈ રહી એટલે સંતોએ હરિભક્તોને બોલાવી ગામડેથી ગોદડા બળતણ વગેરે મગાવવાની ગોઠવણ કરાવી. બાપાશ્રી પણ ઉતારા માટે ગામમાં કેટલાક ખાલી કરેલા ઘરો જોવા ગયા. સંતોએ ભલામણ કરવાથી આગેવાન હરિભક્તોએ ખીચડી માટે દાળ કરાવવી, ચોખા જોવરાવવા, ઘઉં દળાવવા વગેરે સીધાનો સામાન તૈયાર કરાવવા માંડ્યો ને કેટલાક હરિભક્તોને શીરાના હોજ કરાવવાનું કામ સોંપ્યું. આવા દરેક ગામમાં બાપાશ્રીની તો ફક્ત સલાહ લેવી કે દ્રષ્ટિ કરાવવી એટલું જ કામ. ઉપરાંત આ યજ્ઞમાં બાપાશ્રી વધુ પ્રસન્નતા જણાવતા હોવાથી સૌ પોતપોતાથી બનતી સેવા કર્યા કરતા. વળી આ યજ્ઞ પ્રસંગે ગામ પરગામથી સાંખ્યયોગી બાઈઓ પણ ઘણા આવી પહોંચ્યા હતા. તેમાં મુક્તરાજ કંકુબાના શિષ્ય મોગીબા તથા કસળબાના શિષ્ય નાથીબા, સંતોકબા, હરખાબા, ચંચળબા અને બોનજીબા તથા કરાંચીવાળા લીરુબા, ડાહીબા, મીઠાબા, દેવાબા આદિ તથા કચ્છના બાઈઓ, હોંશભર્યા બાઈઓના મંદિરમાં કથાવાર્તા કરવા ઉપરાંત બનતી સેવાઓ કરતા. બાપાશ્રીના ઘરમાં તો સૌ સાદા, ભોળા ને મહેમાન જેવા, કેમ કે કાંઈક કામ હોય તો ઉલટા હરિભક્તો બાપાશ્રીના દીકરાને બતાવે છે, કાનજીભાઈ આ કરવું છે, મનજીભાઈ તમે આ હરિભક્તોને આટલી ભલામણ કરજો. આવી તેમની સાદાઈ જોઈને કેટલાક બહારગામથી અજાણ્યા હરિભક્તો આવ્યા હોય તે તો એમ પૂછે છે, આમાં બાપાના દીકરા કયા? પછી આ બંને ભાઈનું ભોળપણ જોઈને આનંદ પામે ને કહે છે, મુક્તને ઘેર તો મુક્ત જ હોય. દીકરી વાલબાને પણ વ્યવહારિક ઊંડી ખાંચખૂંચ નહીં, બાપાશ્રીનો થાળ કરે તોય સાદો, માય મીઠું મરચું બરાબર ભળ્યું છે કે નહીં તેના પણ ઉચાટ એને નહીં. બાપાશ્રી પણ તે થાળના વખાણ કરે કે બાઈ, આ જ તમારો થાળ મહારાજ હેતે સહિત જમ્યા છે, એટલામાં એ પણ રાજી રાજી થઈ જાય. સારા શાકમાં ભીંડા કે ગુવારની કઢી ને રતાળું કે પિતાળું, ગાજરના શાક, મઠની ખીચડી તો ઘેર મોટો યજ્ઞ હોય તોય જોઈએ. વળી બાપાશ્રીના પૌત્રા માવજી હરજી તથા રામજીની પણ એવી જ સાદાઈ. પૌત્ર જાદવજીને તો બાપાશ્રી આ અમારો સાધુ છે એમ જ કહેતા. આમ બાપાશ્રીનું કુટુંબ સાદું ભોળું ને દિવ્યભાવવાળું હોવાથી મહારાજ પણ તેમની દરેક સેવા સ્વીકારતા હોય તેમ ટાણે ટાણે તેમના દરેક કામમાં પ્રસન્નતા જણાવતા. આ પ્રકારે ઘરમાં સૌને સાદાઈ હોવાથી બાપાશ્રી જ્યારે ઘેર જાય ત્યારે જરાય ખોટીપો થાય તેવું નહીં. નહીં મંદિરમાં તો સદગુરુઓ આવ્યા એટલે પોતાને કાંઈ પૂછવાનું જ નહીં. હરિભક્તોને પણ મહિમા એવો કે બાપાશ્રી કે સદગુરુઓ બોલ્યા એટલે એમાં જરાય શંકા નહીં. આ રીતે ગામડાના હરિભક્તો તથા ધનજીભાઈનું કુટુંબ અને બાપાશ્રીની સેવા કરનારા હરિભક્તો એ બધોય સમાજ બાપાશ્રી જાણે અક્ષરધામમાંથી ભેળો લાવ્યા હોય ને શું, તેમ સૌ વચનમાં તત્પર થઈ રહેતા. લોકમાં કહેવાય છે કે જાજો સહવાસ હોય ત્યાં સદાય એવું ને એવું મહાત્મ્ય ન રહે, પણ આ ગામમાં તો બાપાશ્રીએ સંવત 1901થી દર્શન આપ્યા, ત્યારથી સંવત 1984ના આ છેલ્લા યજ્ઞ સુધી સૌને એવો ને એવો દિવ્ય ભાવ. કેમ કે મોટા મોટા સંત હરિભક્તો બાપાશ્રી પાસે વખતો વખત આવતા કથા વાર્તારૂપ બ્રહ્મયજ્ઞ તો ચાલ્યા જ કરતો હોય, તેથી કોઈ સહેજ ઢીલા હોય તોય આ દિવ્ય સમૂહના જોગે બળિયા થઈ જાય. આ બધામાં વધુ તો બાપાશ્રીની કૃપાદૃષ્ટિનો પ્રતાપ. આ રીતનો સર્વે દિવ્ય સમૂહ તથા બહારગામથી આવેલા હેતવાળા સંત હરિભક્તો જાણે આ યજ્ઞમાં બાપાશ્રીને રાજી કરી લેવા માટે જ તત્પર થઈ રહ્યા હોય, તેમ ચૈત્ર સુદ દસમ સુધીમાં તો રાત દિવસ સૌએ સેવામાં ખબરદાર થઈ યજ્ઞ પ્રસંગે જે જે સામાનની જરૂરિયાત હતી તે સર્વે સામાન તૈયાર કરાવ્યો. ઉપરાંત સવારે બપોરે સાંજે ને રાત્રે સૌ કથા વાર્તા કરે, સંત હરિભક્તોની પંક્તિઓ થાય, સૌને નાહવાનું તો બૌધા વાડીઓમાં જ, એટલે સવારમાં 4 વાગે ત્યાં તો જ્યાં જોઈએ ત્યાં સંત હરિભક્તો જતા આવતા કે નાતા ધોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જ હોય. કેટલાક મંદિરના કુએ પણ નાહી લે. મંગળા આરતી થયા પછી પૂજા વખતે પણ મંદિર તથા ઓશરીમાં ક્યાંય જગ્યા ન મળે. બારગામના કણબી હરિભક્તો વાડીઓમાં પૂજાઓ સાથે લઈ જાય, તે નાતા આવે ને પૂજા કરતા આવે, તેમાં કેટલાક સભામાં બેસે ને કેટલાક તો હરિભક્તોને જમાડવાના થાળ કરવાની સેવાઓ કરવા માંડે. એ ટાણે અડખે પડખેના ગામથી હરિભક્તો આવે, તે ગુલાબ તથા હજારી ફૂલના હાર લેતા આવે, તે ઠાકોરજી તથા બાપાશ્રી અને સંતોને પહેરાવે. પછી દંડવત કરી કહે છે, બાપા અમારા ગામના આટલા હરિભક્તો સેવા કરવા આવશે. ત્યારે બાપાશ્રી તેઓને એમ કહે છે, એ વાત સ્વામી ઈશ્વરચરણદાસજીને કહેજો, યજ્ઞનું કામ એમને માથે છે, એ બહુ જબરા છે, સદગુરુઓ બધાએ મહાસમર્થ છે, એમણે તો સૌને કારણ મૂર્તિમાં જોડવારૂપ યજ્ઞ ચાલતો જ રાખ્યો છે એમ પ્રશંસા કરે. વળી હરિભક્તોને ઉતારાની કે જમવાની કાંઈ અડચણ ન થાય તે માટે પણ સંતોને ખટકો રખાવવાની પોતે વારે વારે ભલામણ કરતા. રોજ બારગામથી સંત હરિભક્તો આવતા જ હોય, તેમાં કોઈ રેલથી આવે તો કોઈ ગાડા ને ગાડીએ બેસીને આવે. કેટલાક ગામડાના હરિભક્તો તો માર્ગમાં મહારાજને સંભાળતા ને વાતો કરતા કે માળા ફેરવતા ચાલ્યા આવે, એ સૌ દિવ્ય મુક્તોના દર્શનથી રાજી થાય. કણબી હરિભક્તોની પંક્તિઓ થાય, તેમાં તો સાધુના જેવી જ રીત સૌને પીરસાય ત્યાં સુધી ધૂન્ય થાય, પછી એક સાથે સૌ જમે ને એક સાથે ઉઠે. તેમને માટે પાઘરણ કે ઉતારાની ગોઠવણ કરવાની ન હોય, એ તો જ્યાં બેઠા હોય ત્યાં જ પાઘડી ઓછી કે મૂકે ને પછડી માથે ઓઢી સૂઈ જાય. વાડીઓમાં નાહીને પૂજા કરી લે તેમ લુગડા પણ ત્યાં સૂકવતા આવે. આમ નિર્ગુણ મુક્તિની ક્રિયા પણ નિર્ગુણ. આ રીતે સવાર સાંજ અલૌકિક ભાવે સૌ યજ્ઞના કામમાં સેવા કરતા જોઈ સંતો પણ ઘણા રાજી થતા. આમ સંત હરિભક્તોમાં સૌને એક સરખો જ આનંદ જણાતો. ત્યાર પછી એકાદશીને દિવસે સવારે સભામાં કથા વાર્તા થઈ રહ્યા પછી ઘણા હરિભક્તો બેઠા હતા ત્યારે બાપાશ્રી સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને કહેવા લાગ્યા છે, સ્વામી, આજ ગામડેથી કેટલાક હરિભક્તો આવ્યા છે ને ઘણા ખરા અહીંના પણ છે, તે સૌ યજ્ઞમાં ખબરદાર થઈને સેવા કરે એવી તમે ભલામણ કરો અને તમારાથી થાય તે બધી સેવા તમે કરજો. આ યજ્ઞમાં શ્રીજી મહારાજની ઘણી પ્રસન્નતા છે. પરમ દિવસે પારાયણનો આરંભ થશે તેથી આજે ચોકમાં ચંદની બંધાવી લ્યો. ઘણા હરિભક્તો હોય ત્યારે એ કામ સહેલું પડે. કથા મંડપ પણ સારો શણગારી વચ્ચે મહારાજને પધરાવજો. પુરાણી તો આપણા કેશવપ્રિયદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી એ બે છે, તે મૂર્તિ ધારીને કથા કરશે અને સભામાં દિવ્ય રૂપે શ્રીજી મહારાજ તથા અનંત મુક્ત બિરાજશે, માટે તેમને રાજી કરવાનું સૌ તાન રાખજો. આવી આજ્ઞા થતા સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ હરિભક્તોને પાસે બોલાવીને જે જે કામમાં જે જે હરિભક્તો યોગ્ય હતા તેની તે તે કામમાં ગોઠવણ કરી તથા બારગામથી આવનારા હરિભક્તો માટે પણ ઉતારા પાગરણની અને ટાણે ટાણે સંભાળ લેવાની તથા જમાડવા વગેરેની બરાબર ખબર રાખવા ભલામણ કરી. એ રીતે સૌને જુદા જુદા કામો વહેંચી દીધા. પછી ચોકમાં ચંદની બંધાવી ને રાત્રે થોડીવાર કથા વાર્તા થયા પછી હરિભક્તોએ ધામધૂમથી ઠાકોરજી પાસે ઉત્સવ કર્યો. એ વખતે અજાણ્યા હોય તેને એમ લાગે જે આજથી જ યજ્ઞ ચાલતો થયો લાગે છે. પછી બીજે દિવસ સવારમાં કથા વાર્તા થઈ રહ્યા પછી સંતોએ કથા મંડપ તૈયાર કરવાનું કામ ચલાવ્યું.